મુંબઈમાં પૂજ્ય ભાઈ શ્રી લાલચંદભાઈનું તારીખ 28/11/83 સમયસાર ગાથા 13 ઉપર પ્રવચન, સળંગ પ્રવચન નંબર 49.
પર્યાય બે પર્યાય પરણતો હોવાથી પરિણામે પરણે છે માટે કરતા અને પરિણામ છે તેનું કહ્યું, એમ ઉપચારથી પરિણામ નો કરતા કહેવામાં આવે છે. પણ વાસ્તવિક દ્રષ્ટિથી જોવામાં આવે તો લૈખિક આત્માને જોતા એ પરિણામ નું ભગવાન આત્મા કરતા નથી મોક્ષ નો કરતા નથી બંધ નો કરતા. કેમ કે નવે તત્વોનો આત્માના સ્વભાવમાં અભાવ છે, સ્વભાવમાં એનું ન હોવા હોય છે, દ્રવ્ય સામાન્યમાં પર્યાયનું ન હોવા હોય છે, પર્યાયની નાતી છે, પર્યાયમાં ભલે અતિ હો પણ મારા પિતા સામાન્ય એક સ્વભાવમાં ભાવ જે પ્રગટ થાય છે એ મારા સ્વભાવ નથી. એમ જ્ઞાનીના જ્ઞાનમાં દ્રઢદ્રષ્ટિ થતા કર્તૃત્વને સામી પ્રબુદ્ધિ થતી જ્ઞાન રહ્યું દ્રવ્યને જાણે છે અને એના પરિણામ કારણે પણ જાણે છે પણ પરિણામને કરતો નથી એટલે કરતા બુદ્ધિ રહી છે. માટે અવા એવું થાય છે મોક્ષની પર્યાય તો મોક્ષની પર્યાયની આત્મા નિશ્ચયથી પરમાર્થે કરતો તો એ આત્મા બંધનો કરતા થઈ જાય છે. એમ કે મોક્ષ થાય છે એ બંધના અભાવપૂર્વક થાય છે. જે આત્મા મોક્ષો કરતા હોય એક આત્મા પૂર્વ પર્યાયમાં બંધનો કરતા બને છે. માટે મોક્ષનો પણ કરતા નથી તેમ કે તે બંધનો પણ કરતા નથી. જો આત્મા બંધનો કરતા હોય તો દરેકને બંધ તૈયાર કરે, કોઈ બંધનો ભાવ ભાવ બંધ જયારે સમજાય છે. બધા આત્માની વાત ચાલે છે, જે અધ્યાત્મમાં આત્માનું સ્વરૂપ થયું છે એ આત્મા જ્યાં સુધી લક્ષ્ય નહીં થાય ત્યાં સુધી સંસારનો અંત આવવાનો નથી. ગમે એટલી બાયની ક્રિયાદાન કરે કે ગમે એટલા શાસ્ત્ર ભણે ભણાવે ને ધારણામાં રાખે તો પણ એની કટાઈની દૂરતા એ શાસ્ત્રના નોગાટ માત્ર એ પ્રયોજન સુધી નહીં કરે. ભગવાન આત્મા છે એ જો બંધનો કરતા હોય, બંધ એટલે વિજ્ઞાતના પરિણામ ભાવ બંધ એનો કરતા હોય તો એ આત્મા બંધ વિરાજ કરે, કોઈ બંધથી નિવર્તે. અને જો એ આત્મા મોક્ષનો કરતા હોય તો બધાનો મોક્ષ થઈ જવો જોઈએ, બધાનો મોક્ષ થતો નથી. માટે ભગવાન આત્મા બંધનો અને મોક્ષનો અકાર કરે છે. આ વ્યવહારના પક્ષવાળાને કઠણ કરે પણ અમર જે વાત છે આ વાત સમજ્યા સિવાય એના ભોગનો દુઃખનો અંત આવી શકે. મોક્ષના પરિણામનો ભગવાન આત્મા જાણનાર છે પણ કરનાર નથી. જે જાણે છે તે કરતો નથી ને કરે છે તે જાણતો નથી. કરે કર્મ તો કરતારા, જાણે તો જાણનારા, જાણે તો કરતા નહીં હોય, કરે તો જાણનારો નહીં. આ ભગવાન આત્મા જ્ઞાતા દ્રવ્ય છે, દ્રષ્ટિમાં જ્ઞાતા દ્રવ્ય આવ્યું હોય કે પરિણામમાં પણ જ્ઞાન કરી શકા એ પરિણામ મારાથી ભિન્ન છે એ કારણે હું એને કરતા હતા નથી. પરિણામ છે ખરા પણ પરિણામમાં મમતા નથી. અજ્ઞાન વસ્તામાં પરિણામમાં મમતા રહેતી હતી, આત્માનું ભાન થતા પરિણામ રહી ગયા પણ પરિણામમાં મમતા જતી ગઈ. આ કુલ પાપના પરિણામ મારા છે એમ અજ્ઞાન ભાવે દેખાતું હતું એને પ્રતિભાસ થતો હતો, ખોટો પ્રતિભાસ એનો પ્રતિભાસ ખોટો હતો. એ કર્મકૃત ભાવને આત્મકૃત માનતો એનો પ્રતિભાસ ખોટો હતો, વિપરીત હતો. જ્યાં આત્માનું ભાન થયું ત્યારે એ સાધન જાણે છે કે પુણ્યને પાપના પરિણામ થાય છે થવાયો એનો નિષેધ નથી પણ એ મારા છે એનો નિષેધ થઈ ગયો. મારા સ્વામી પરિણામ છે અને કાં તો પરિણામ નો સ્વામી પુરુષ, હું તો એ સ્વામી નથી. આ વાતમાં નું ભાન થતા સાધક થયો કે પરિણામ થવાયું થાય છે. ભાવ અને દ્રવ્ય બે પ્રકારના નિમિત્ત નૈમિત સંબંધથી ઉત્પન્ન થતા પર્યાયો એનો જાણકાર કરે છે, જાણેલો પ્રજ્ઞાન છે. મોક્ષ થવાયું થાય છે એનો અર્થ એમ જણાય છે કે થાય છે, બસ હું એનો કરનાર નથી. જો ખરેખર આત્મા મોક્ષની પર્યાયો કરતા હોય તો અત્યારે શ્રીમંદર ભગવાન તેરમાં દુષ્કાળી વિરાજમાન છે. મોક્ષ નથી થયો, હજી કેવળ જ્ઞાન થયું છે પણ મોક્ષ થયો નથી. અને અહીંયા તેરમા શિવશંકર પરમાત્મા થશે, આવતી ચોવીસી માં તેરમા શિવશંકર, ત્યારે એ આત્માનો મોક્ષ થશે. એટલો કરોડો અબજો વર્ષ થઈ ગયા. હવે અત્યારે આપણે એક વિનંતી કરીએ પ્રભુને, ભગવાનને, કે હાથ જોઈએ કે પ્રભુ આપણે તો અનંત વીર્ય સગર થઈ ગયું છે, અનંત વીર્ય, તો આપ મોક્ષ ને પર્યાય સગર થઈ ગયું. એમ કે આપની વાણીમાં એમ આવ્યું કે તેરનું ગુણસ્થાન તો સંસાર છે, તો હવે અમારા પરમાત્મા આ સંસાર તત્વ જે હોય એ અમને સમજવું છે. પરમાત્મા આપ મોક્ષની પર્યાય કરે છે, સારા સારું કામ, ઊંચામાં ઊંચું કામ પછી કરવાનું છે કરોડો અબજો વર્ષ પછી. તો આજે કરો, આ કામમાં જીવ શા માટે, સારું કામ સારું પર કેમ થવું? ન્યાય સમજાય છે, આમાં બહુ ઊંચા પ્રકારનો ન્યાય છે. સારું જો કામ કરવું છે પછી કરોડો અબજો વર્ષ પછી, તો સારું કામ તો આજે કરો. માથી ઉત્તર આવે છે કે તમારો પ્રશ્ન મૂર્ખાઈ ભરેલો છે, કેમ કે તમે તમારા આત્માને કરતા માની બેઠા છો, એટલે તમારા કરતા પ્રાણનું અજ્ઞાન છે અમારા સુધી લવાયેલું તમે, અને અમને પણ તમે કરતા માનો ને બનાવ્યા, અમને કરતા તમે બનાવ્યા માટે તમે કરવાનું કહ્યું ને મુક્તિ પર્યાય. ભગવાન નો ઉત્તર આવે છે, અરે અમે પણ જ્ઞાતા, તમે પણ જ્ઞાતા છો, અમે કરતા નથી ને તમે તમારા થતા પરિણામ ના કરતા નથી, એમ અમારા દૃષ્ટિકોણ પર્યાય જાણીએ તમે પણ તમારા કરતા સ્વભાવને જાણ્યા હો તો તમારો મોક્ષ થઈ જશે. મોક્ષ થવાયો અને મોક્ષ કરનાર, એ મોક્ષના પરિણામને સ્વીકારી ઉપાદાન ભગવાન આત્મા કરતા કરતો નથી, કરતા સવારી આત્મા મોક્ષની પર્યાય કરતો નથી, ઉપાદાન પણે કે નથી કરતો નિમિત પણે, ત્યારે એનો કરનાર કોણ છે? કે ગુનાચારનો અભાવ થાય છે તેને કરનાર કહેવામાં આવે, તેને નિમિત્ત કરતા. ઉપાદાન કરતા તો સમયની પર્યાય ક્ષણિક ઉપાદાન, એના સત્કાર એ પર્યાય કરે છે, એ નિરપેક્ષ હેતુ છે. દ્રવ્ય પણ કારણ નહીં, પરમાર્થે નિમિત્તનો અભાવ પણ કારણ નથી, પણ વ્યવહારે નિમિત્ત કરતા કેવો હોય તો મને ન કહેતા, નિમિત્ત કરતા કેવો હોય તો કર્મના અભાવને તમે જો હું નિમિત્ત કરતા નથી, કેમ કે મારી હાજરી તો અનાદિથી છે, જો હું નિમિત્ત કરતા હોઉં તો મોક્ષ થઈ જવો જોઈએ, અને કરતા થતો હોઉં તો પણ મોક્ષ થઈ જવો જોઈએ, પણ કરતા પણ નથી, ભગવાન આત્માને કારણ પણ નથી. આ બે શબ્દો જૈન દર્શનની પરાકાષ્ઠા છે. આ બધા આગમના પરમાગમના વચનો છે. કરતા બુદ્ધિનું ઝેર ઉતારનારા આ વાણીને વચન છે. ભીનવાની પોગાળ કરે છે કે તારું સ્વરૂપ તે માયનું છે એવું નથી, તારી શ્રદ્ધા નિષ્ઠા છોડી દે, હું તો જ્ઞાતા છું ને પ્રભુ, જાણનાર છો ને, જાણનાર જાણે કે જાણનાર કરે, જાણનાર હોય તો જાણે જ કરે, પણ જાણનાર હોય કરે નહીં, પોતાનું ન કરે બીજાનું પણ ન કરે, એને જ્ઞાન કહેવામાં આવે છે. કરતા બુદ્ધિ અજ્ઞાન કહેવામાં મોક્ષ થવાયો ભાવ મોક્ષ, અને મોક્ષ કરનાર, દ્વે મોક્ષ, આઠ તત્વ નો અભાવ થયો જેને કરનાર કહેવામાં આવે છે. નિમિત્ત કરતા ઉપાદાન કરતા તો ફરિયાદ, નિમિત્ત કરતા કર્મ નો અભાવ, એ બંને મોક્ષ છે. અભાવ ને દ્રવ્ય મોક્ષ, કારણ કે એક એક વાત વાક્ય ને એક એક શબ્દ માં અભાવ બ્રહ્માંડ ના ભર્યા છે. આગળ કારણ કે આ બધે કહેવાનું કારણ શું? ભાવ મોક્ષ ને દ્રવ્ય મોક્ષ, ભાવ પુણ્ય દ્રવ્ય ગુણ, ભાવ આત્મ ને દ્રવ્ય આત્મ, ભાવ ધર્મ ને દ્રવ્ય સંભળ, આ બધા બધે બોલ કેમ તમે લીધા? એનું કારણ શું? કારણ આપે, કારણ કે એકને પોતાની મેળે આત્મા એકલો એકલો નવ તત્વ રૂપે પરણતો નથી, તેમ હજી પણ નવ તત્વ ના ભેદ રૂપે પરણતો નથી. ભગવાન આત્મા છે એ એકલો એકલો એની પર્યાય પરના સંબંધ વિના, એની પર્યાય પરના સંબંધ વિના એકલો એકલો એક વિપાક રૂપે પરણવે, કે એકલો એકલો આશરો સંબંધ નિરાબંધ રૂપે પરણવે, એવું હતું સ્વરૂપ નથી. એના પરિણામ પરની આરે સંબંધ કરે અને પરિણામ સંબંધ છોડે ત્યારે નવ તત્વ ભાવ થાય છે, કે એકલો એકલો પોતાની મેળે એની મેળે પોતે પોતે નવ રૂપે પડતો નથી, તેમ અજીવ પણ પોતાની મેળે નવ રૂપે પડતો નથી. કારણ કે એકને પોતાની મેળે કોઈ પાપ આશરો સંવર નિરાબંધ અને મોક્ષની ઉત્પત્તિ સીધી બનતી નથી. બે જીવના પરિણામ અને અજીવના પરિણામ ને બે ને નિમિત નૈમિત સંબંધ થાય ત્યારે નવ નો ભેદ ઉભો થાય છે. વસ્તુમાં નવ તત્વ નથી, આત્માના સામાન્ય સ્વભાવમાં નવ નથી, નવ નું કારણ નથી. અને અજીવ નું જે સામાન્ય છે એમાં પણ નવ નથી, એ નવ નું કારણ નથી. સામાન્ય તત્વ એ બે ના વિશેષો, જીવના વિશેષ, જીવની પર્યાય, અજીવની પર્યાય, એ બે નો સદભાવ અને અભાવ સંબંધથી આવા નવ પ્રકારના ભેદો વ્યવહારિક ઉભા થાય છે. પણ એકલો એકલો આ નવ રૂપે પ્રણમતો નથી, એમાં બંને પરસ્પર નિમિત્ત થાય છે. તે બંને જીવ ને અજીવ છે. આ નવ તત્વ ના ભેદો કયા? તેમાં એક જીવ છે, બીજો અજીવ છે. ભાવ પુણ્ય, ભાવ પાપ એ જીવ છે, અને સામે દ્રવ્ય પુણ્ય અને દ્રવ્ય પાપ એ બે અજીવ છે. એ બે ની પર્યાય સંબંધ થાય છે, બે ના સામાન્ય સંબંધ થતો નથી. જીવ સામાન્ય એક પડખું અને બીજું પડખું અને વિશેષ પર્યાય, એ પર્યાય ને પરની હારે સંબંધ થાય છે, અને પર્યાય ની હારે પરનો સંબંધ છૂટે છે. પરની આરે સંબંધ થાય છે એટલે ભાવ બનશે, પરની આરે કર્મની આરે સંબંધ સર્વથા છૂટી જાય છે, એને મોક્ષ કહેવામાં આવે. બંને જીવ અને અજીવ છે, અર્થાત એ બબે માં એક જીવ છે, બીજું અજીવ છે. થોડો અભ્યાસ હોય ને તો બહુ મજા આવે છે. દુકાન રોજગાર માં તો એવો અભ્યાસ કરે ઉડો ઉતરે. બાલ બગાવો હોય એની બરાબર કેટલા બધી કરે કઈ એમાં ઉડો ઉતરી જાય. પણ આ ભગવાન આત્માની પ્રાપ્તિ ભવના અંકુટ ના અંતો પૈસા કમાવા છે એ પણ સુખ માટે કમાવા છે ને, પણ એ સુખ નથી, એમાં તો એકાંતે દુઃખ છે. અપેક્ષા એનું સમાધાન થાય છે ગ્રહમાં, બાકી એમાં થયેલા સમાજ અહીંયા કે છે કે આમાં ઊંડો ઉતર, આમાં આનો અભ્યાસ કર, એ વધારે વધારે છ મહિના અભ્યાસ કરીને તારે કામ થશે, એને સમયસાર નામ શુદ્ધાત્મા ની પ્રાપ્તિ થઈ જાય છે. દ્રષ્ટિમાં શુદ્ધાત્મા આવી જાય, એક જ વખત દ્રષ્ટિમાં શુદ્ધાત્મા આવ્યો ભગવાન ઓછા રાખી જાય. ગીતામાં ત્રણ પેલા મહિના પેલા લઈ ગયો રેલ લઈ, અને પછી જેમ જેમ ટાઈમ જાય હવે ટીવી બનતી નથી, ટીકીટ બનતી નથી, થોડો નિરાતે સાંભળે શું છે એમના પોતાના ગીતા હોય શાંતિ ધ્યાન રાખે એને કઈ વાતું હોય ટીકીટ ગીતામાં છે રિઝર્વેશન એમ સમ્યક પ્રસન્ન થયું અનુભવ થયો. પરમાત્માની અહીંયા રિઝર્વેશન થાય છે, રિઝર્વેશન અહીંયા થાય છે. સચ્ચિદાનંદની પ્રાપ્તિ માંગ્યા છે. અરે એક ક્ષણ કાલ આવ્યું, અરે એક સેકન્ડ તો આત્માનો અનુભવ કરે, એક સેકન્ડ તો આત્માનો અનુભવ કરતો. મિનિટ ની નથી વાત કરી, મિનિટ નો કાળ તો લાંબો છે, પણ એક સેકન્ડ ક્ષણ ભરતો આત્માની દ્રષ્ટિ કરી અનુભવ કરીને બહુ નો અંત આવ્યો. હવે આગળ બાહ્ય સ્થૂળ દ્રષ્ટિથી જોઈએ તો એક દ્રવ્ય આત્મા અને રાગ અને આત્મા ને કટોબુદ્ધિથી જોવામાં આવે તો, સ્થૂળ દ્રષ્ટિથી એટલે અજ્ઞાન દ્રષ્ટિથી જોવામાં આવે તો, જે પુદ્ગલના અનાદિ મનફર્યાની સમિતિ એક પણ અનુભવ કરતા એક જીવ છે ને બીજા પુદ્ગલો છે, આ પ્રકારના કર્મ છે. એ અનાદિથી આત્માની સાથે કર્મનો એક ક્ષેત્ર આવતા સંબંધ બંધ, વ્યવહાર બંધ થયો છે, વ્યવહાર બંધ થયો છે, નિષ્ક્રિય બંધ થતો નથી. એવો જે અનાદિ બંધ પર્યાય એની નજીક જઈને જોવામાં આવે એટલે જ્ઞાન દ્રષ્ટિ પર્યાય ઉપર બંધ ભાવ બંધ ઉપર દ્રષ્ટિ રાખીને જોવામાં આવે તો એક પણ અનુભવ કરતા આત્મા અને રાગ ને એક છે એમ અનુભવ કરતા આ નવ તત્વો ઉતાર થઈ શક્યા છે. આ નવ તત્વો જે ઉભા થાય છે એ આત્મા અને રાગ અથવા આત્મા ને શુદ્ધની એકત્વ બુદ્ધિ વિચાર કરવામાં આવે તો આ નવ તત્વો ભૂતાર્થ ને સત્યાર્થ છે, બંધ થાય છે ને બંધ છૂટે છે. સદભાવ અને અભાવ, કર્મનો બંધ થાય છે ને કર્મનો બંધ છૂટે છે, તો એ નવ તત્વ સાચા છે, ભૂતાર્થ છે, સત્યાર્થ છે. જાણવા માટે જ્ઞાનના ગ્રહ માટે છે, પરિણામો નથી એમ નથી. અને હવે કે છે મૂળ વાત હવે આવી સૌની, એક જીવ દ્રવ્યના જીવ પુત્ર ના લેખું છું, એક પણ જોતા અહીંયા પુદ્ગલ થી ભીંગ પાડીને જીવને એક પણ જોતા એક જીવ દ્રવ્યના સ્વભાવની સમી મન પર્યાયની સમી બેમાં મોટો ફેર છે. એમાં શું હતું, મન પર્યાયની સમી જઈને જોવું. અહીંયા શું લખે છે કે એક જીવ દ્રવ્યના સ્વભાવની સમી જઈને જોવું, એક પર્યાય દ્રષ્ટિથી જોવું અને એક દ્રવ્ય સ્વભાવની દ્રવ્ય દ્રષ્ટિથી જોવા, બે પ્રકારની દ્રષ્ટિ છે જોવાની. એક ભેદને જોનારી દ્રષ્ટિ વ્યવહાર દ્રષ્ટિ છે અને અભેદ સામાન્ય જોનારી દ્રષ્ટિ છે, નિશ્ચય દ્રષ્ટિ, શુદ્ધની દ્રષ્ટિ, પરમાર્થ. એક દિવ્યના સ્વભાવની સમિતિ અનુભવ કરતા તેઓ અમદાર છે, અસત્યાર છે. આ મૂળ ચીજ છે, ઉતાર નહીં નવ તત્વને જાણતા સમય દ્રષ્ટિ થાય છે. હવે નવ તત્વ કેવી રીતે જાણ્યા કે મારા શુદ્ધાત્મામાં નવ તત્વનો અભાવ છે, એમ અસ્થિ ઉપર નજર કરતા નવ તત્વનો મારામાં અભાવ છે, અભૂતા છે એમ દ્રષ્ટિમાં આવતા અનુભવ થાય છે. તો નાસ્તિકોને નવ તત્વનું જ્ઞાન લઈને આવ્યું પછી સવિકલ્પ દશામાં એક એક પરિણામ ઉત્પન્ન થાય છે, હવા યોગીને એ જાણે છે. એક દિવ્યના સ્વભાવ, આ સ્વભાવમાં ક્યાં નવ ભેદ છે, એક દિવ્યના સ્વભાવ સ્વભાવની સમિતિ અનુભવ કરતા ચૌદમી ગાથામાં કહેશે કે ભગવાન આત્માનો અનુભવ કેવો થઈ શકે. અત્યારે ઘરના રાખવાની વ્યવસ્થા છે, અને રાત છે, ગુરભેદ દેખાય છે, પર્યાયમાં હિનાથી વ્યવસ્થા છે, અનુસારી અને સંસારી જીવને તમે આવી મોટી વાત કરો છો કે તમે આત્માનો અનુભવ કરો, તો સંસારી જીવ આત્માનો અનુભવ કેમ કરી શકે, કેમ કે એને તો કર્મનો સંબંધ પણ છે, કર્મના સંબંધે રાગ પણ થાય છે, દુર્ભાષણ પણ દેખાય છે, નરનારકાદી વ્યવસ્થાઓ પણ દેખાય છે. આવા વખતે આત્માનો અનુભવ કેમ થાય, કેમ થઈ શકે એમ પૂછ્યું તો કહે છે કે પાંચે પ્રકારના ભાવો શું કહ્યું કે પાંચ પ્રકારના જે પર્યાયના ભેદોના ભાવ છે વિદ્યમાન છે સંસારી પાંચે ભાવ વિદ્યમાન છે પર્યાયના પણ પાંચ પ્રકારના પરિણામના જે ભેદો છે એ અભેદ સામાન્યમાં અભૂતાર છે અભૂત ને અર્થ અ એટલે નહીં ભૂત એટલે હોવાપણું અને અર્થ એટલે ભાવ એ પાંચ પ્રકારના જે ભાવો છે પર્યાયના એ દ્રવ્ય સ્વભાવમાં એનું ન હોવાપણું છે એટલે દ્રવ્ય ઉપર દ્રષ્ટિ પડતા એકનું દ્રવ્ય સામાન્ય છે હું છું એમ તને શ્રદ્ધા જ્ઞાનનો અનુભવ આપે પણ પાંચ પ્રકારના ભાવો એમાં નથી માટે આત્મા પણ અનુભવમાં આવશે નહીં નથી માટે આત્મા પણ અનુભવમાં આવતા નથી એમાં નથી વસ્તુમાં કઠોળ પડે વ્યવહારના પક્ષવાળાને દ્રવ્યમાં પર્યાય નથી દ્રવ્ય સામાન્ય પર્યાયથી રહી જ કરે બંધમોક્ષથી રહી પ્રમત પ્રમતથી રહી નવસુદના ભેદથી રહી જ્યાં સુધી એ રહીત નું શ્રદ્ધા જ્ઞાન નહીં થાય ત્યાં સુધી સમય નથી થવાનું રહીત સુધી આવ્યો અનુસ્વા પણ રહીત સુધી એક સમય માત્ર આવ્યો પરિણામથી સહિત કથંકિત હોવા છતાં પણ નિશ્ચયની જીતવામાં આવે તો આ પરિણામથી આત્મા ત્રણે કારણ રહી છે બધા આત્માઓ વિદ્યા તો પર્યાયમાં છે જે વખતે વિખ્યાતોની પર્યાય આત્માના સ્વભાવ નથી આત્મામાં વિખ્યાત થતું નથી હે આત્મામાં થતું નથી ના કોઈ કાળે થતું નથી થાય એ થશે પણ નહીં ભગવાન જે આત્મા સામાન્ય તત્વ જાય છે એમાં વિખ્યાતના પરિણામનો ભાઈ અભાવ છે એમાં અવતાર છે આત્માના સ્વભાવમાં કોઈ પણ પ્રકારના પરિણામ ઉત્પાદન છે એનાથી ભગવાન આત્મા રહે છે એનું લક્ષ્ય નથી એનો અનુભવ કર એમ અહીંયા કહે છે કે જે નવ તત્વો ભંગ પર્યાય પર્યાય દ્રષ્ટિથી જોતા નવના ભેદ સત્યાર્થે સુધાર છે જાણવા માટે છે પણ એક જીવ દ્રવ્યના વિકાર સામાન્ય એક સ્વભાવ નજીક જઈને એનું અવલંબન લઈને જોતા આ પર્યાયના ભેદનું અવલંબન છોડીને પર્યાસિકની ચક્ષુ સંસ્થા બંધ કરીને એકલા દ્રવ્યાસિકના ચક્ષુ વડે જોવામાં આવે તો ભગવાન આત્મામાં આ નવતત્વનો ભાવ છે નવતત્વમાં છે જ નહીં બ્રહ્માંડ જ્ઞાનની દ્રષ્ટિથી દ્રવ્ય પણ છે પર્યાય પણ આત્મામાં છે પણ નય દ્રષ્ટિથી જોતા શુદ્ધનેથી જોતા નવના ભેદો આત્મામાં નથી બ્રહ્માંડના પક્ષમાં જીવો અટકે છે શુદ્ધને સુધી પહોંચતા નથી અમને એના ગયા પછી પણ ફેરફાર થયો નથી છતાં પણ કેમ અનુભવ થતો નથી ફેરફાર થાય એનો અનુભવ થવાનો ચાન્સ જ નથી પણ અમને તો ફેરફાર થયો નથી કાંઈ ને અમને કેમ અનુભવ થતો નથી એની હાજરીમાં થયો નહીં અને એની ગેરહાજરીમાં પણ અનન્ય શબ્દ રાખીએ છીએ છતાં પણ કેમ સમય થતો નથી પ્રશ્ન તો થાય પ્રશ્ન તો ભાઈ તારી ભૂલ છે કે પરિણામ માત્ર આત્માના સ્વભાવમાં અભાવ સ્વભાવ રહેલા અભૂતાર છે અસત્ય આત્માના સ્વભાવમાં વિદ્યાત્મના પરિણામ નથી ને સમ્યક તત્વના પરિણામ નથી આત્માના સ્વભાવ આત્માના સ્વભાવમાં બંધ પણ નથી ને મોક્ષની પર્યાય પણ નથી આત્માના શિકારી સ્વભાવમાં સર્વનિરાના પરિણામ નથી એ પરિણામ પર્યાયમાં છે એ પરિણામ આત્માના સ્વભાવમાં નથી આવો એક જ વિભક્ત આત્માની વાત હું કહીશ અનંત ગુણથી એક તો મારું રૂપ છે અને પર્યાયથી હું વિભક્ત જુદો છું પણ એ પર્યાય ના ધર્મો દ્રવ્ય સ્વભાવમાં નથી કેમ કે પર્યાય તે પરગ્રહ છે, એ સોત્રમાંની નાસ્તિ છે. નવ તત્વના ભેદો એ પરગ્રહ પ્રભાવ છે ભાઈ.
અનુભવ કરતા મને અનુભવમાં એમ આવ્યું
કે મે મારા આત્માને આજે આવો જોયો કે જેમાં તત્વનો અભાવ છે. આ સંતો અનુભવીને કહે છે, આત્માને પ્રત્યક્ષ જોઈને ના પ્રસન્ન કરીને એ આત્માનું રૂપ અને સ્વરૂપ બીજાને બતાવે છે કે તમે પણ આવા આત્માને એકવાર અંતરમાં જઈને જો, તમને પણ અમને જેવો આત્મા દેખાણો એવો તમને દેખાશે. અમને નવ તત્વથી ભેદ દેખાણો એમ તમને પણ નવ તત્વથી આત્મા ભેદ દેખાશે. એક દીકરીઓના સ્વભાવની સમજી જઈએ, એક ખુલા નવ અને અનેક થી વિમુખ થયા અને એકની આત્મા સન્મુખ થયો. અનેક થી અનેક નું જે સન્મુખ નું ઉપયોગ અનેક ને જોતો હતો, ક્રમે ક્રમે એ ત્યાંથી ભેદ થી વિમુખ થઈ એક શુદ્ધ આત્મા ને સન્મુખ થયો ઉપયોગ ત્યારે અનુભવ કરતા તેઓ તેઓ એટલે જેને ભૂતાર્થ ને સત્યા થયા હતા, જ્ઞાન પ્રધાન કથન થી ભૂતાર્થ ને સત્યા થયા હતા, એને દ્રષ્ટિ પ્રધાન કથન થી ભૂતાર્થ સત્યા થયા, એને વ્યવહાર ને ભૂતાર્થ ને સત્યા થયા હતા, એને શુદ્ધ નીતિ નિશ્ચય નીતિ જો ના ભૂતાર્થ ને સત્યા થયા હતા. સ્વભાવમાં એક નું અવલંબન લેતા નવ નું અવલંબન છૂટી જાય છે. એક સામાન્ય નું અવલંબન લેતા નવ નું અવલંબન છૂટી જાય છે. નવ માંથી કોઈ પર્યાય નું અવલંબન રહેતું નથી, કેમ કે પરિણામ આત્માના સ્વભાવમાં અભાવ રૂપે રહેલા છે. એક નું અવલંબન લેતા જો એક આત્મામાં નવ નો સદભાવ હોત તો એક નું અવલંબન લેતા નવ નું અવલંબન આવી જાત પણ આવતું નથી, કેમ કે આત્માના સ્વભાવમાં ઉતાર આત્માના સ્વભાવમાં વિકાર સ્વભાવમાં એનું ન હોવા અભૂત ને અર્થ એટલે નહીં ભૂત એટલે હોવાપણ અર્થ એટલે ભાવ. એ નવ પ્રકારના ભાવો ભગવાન આત્મામાં અભૂત આ નથી, એનું એનામાં ભલે હોવાપણ હો એટલો વ્યવહાર દેખી સત્યાર્થ ભૂતાર્થ બતાવ્યું પેલી લીટીમાં. આ સત્યાર્થ ભૂતાર્થ કઈ આ સત્યાર્થ ભૂતાર્થ કે મારા વિકાસ સામાન એક રૂપ સ્વભાવ જેને આત્મા જોયો અને જોયા પછી આ શાસ્ત્ર લખા અને શાસ્ત્ર લખાણા એનો પરિચય ગુરુદેવ ને થયો અને આત્મા નો અનુભવ થયો. એ પુરુષ કહે છે કે તમે એક તમારા શુદ્ધાત્મા નું અવલોકન કરો, જેમાં નવ તત્વ અવિદ્યમાન છે. નવ તત્વ અવસ્તુ વસ્તુમાં નથી, વિકાર સામાન્ય રૂપ વસ્તુ છે, એમાં નવ ના ભેદો નથી. અનુભવ કરતા તેઓ અભૂતાર્થ, અનુભવ કરતા અભૂતાર્થ પણ સત્યા છે. એટલી વાતો કરતા ભૂતા છે એમ નહીં, એટલો વિકલ્પ કરતા ભૂતા છે એમ નહીં, શાસ્ત્રમાં લખ્યું છે માટે ભૂતા છે એમ નહીં, ઇન્દ્રિય જ્ઞાનની ધારણામાં એવું કે ભૂતા છે માટે ભૂતા છે એમ નહીં. આત્માનો સીધો પ્રત્યક્ષ અનુભવ કરીને જોતા કે આત્માના સ્વભાવમાં નથી એમ કે છે. ધારણાનો વિષય લખ્યા, શાસ્ત્ર જ્ઞાનનો વિષય લખી આત્મજ્ઞાન કેમ થાય કાળ વિદ્યામાં બતાવે છે. રુચિ છોડી દે પર્યાય, રુચિ છોડી દે બાપુ. એક જીવના સ્વભાવની સમિતિ અનુભવ કરતા તેઓ તેઓ એટલે જેને ભૂતાર્થ સત્યાર્થ થયા હતા જાણવા માટે વ્યવહારને છે પર્યાયો છે, પણ પર્યાયો દ્રવ્યમાં એક રૂપ દ્રવ્ય સામાન્યમાં આ નવ પ્રકારના વિશેષ પર્યાયના ભેદો છે એકાકાર નથી. અભૂતાર જીવના એકાકાર સ્વરૂપમાં તેઓ નથી, જીવના એકાકાર સ્વરૂપમાં તેઓ નથી. તેથી તે કારણે આ નવ તત્વોમાં આ ભૂતાર્થ નહીં, નવ તત્વને જાણતા સમય નથી થાય એ મૂળ શાખાની ટીકા વિસ્તાર છે. છે તો નવ તત્વ માં રહેલો આત્મા, નવ તત્વ ની બાળકો છે, એના વિશેષો ની મધ્યમાં સામાન્ય રહેલું છે. પણ એ વિશેષો રૂપે થતું નથી. વિશેષ ને અર્થું પણ વિશેષ માં સામાન્ય રહેલું હોવા છતાં એ સામાન્ય પોતાનું નિજ રૂપ છોડી અને વિશેષ અનિત્ય નાશમાન ભાવ રૂપે થતો, અવિનાશી નાશમાન થતો નથી. નવ તત્વો માં આત્મા છે, નવ તત્વ ની બાર આત્મા નથી. નવ તત્વ ને જે સ્વીકારતો નથી બિલકુલ, એના નવ તત્વ છે નહીં. સર્વતા વસ્તુ છે, નવ તત્વ જેવી વસ્તુ નથી. એને તો આ એને તો આત્માની ગંધઈ નથી, એ તો અન્ય મતી વિચાર નથી, કોક રહેતી વિચાર નથી. પણ નવ તત્વ ભણેલો એ નવ તત્વ ને જ આત્મા માનતા પણ મીઠા કરી જાય. નવ તત્વો ને જાણીને નવ માંથી એક ને શુદ્ધ નહીં વળે બાર ખેંચી કાઢવો, એ સમય જતું છે. એમાં છે ને આ નવ તત્વો માં એમાં છે ને એમાં રહેલો મધ્યમાં, એમાં રહેલો મધ્યમાં રહેલો છે. આ નવ તત્વો માં એક જીવ આત્મા દેખાય છે. નવ તત્વો માં જુદા જુદા નવ તત્વો માટે દેખાતા એક મધવાણા આત્માના દર્શન થાય છે. નવ તત્વો જુદા જુદા દેખાતા ભૂતાત્મેથી, શુદ્ધ નેથી, નિશ્ચયથી, પરમાત્મેથી જોતા આ નવ માં એક જીવ, જીવ તો એક પણ દેખાય છે, જીવ અનેક રૂપે દેખાતો અનેક માં જીવ એક હોવા છતાં એ આવી દ્રષ્ટિથી આત્મા એક રૂપ છે પણ નવ રૂપ છે દેખાતો. અનેક માં હોવા છતાં પણ મને અનેક રૂપે હું છું એમ મને જાણવામાં આવે. અનંત કાળ નો જ્ઞાન કરતો હું આવો થઈ ગયો, આવો થઈ ગયો, કોઈ વાળો પાપ વાળો સંવર આ પર્યાય દ્રષ્ટિથી મારો અનેક રૂપ દેખાતો હતો, એ દ્રઢ દ્રષ્ટિથી એક રૂપ આજે દેખાતો. એનું નામ સમય દર્શન સમય જ્ઞાન. આ નવ તત્વો માં ભૂતાત્મેથી, પરમાત્મેથી, શુદ્ધ નૈતિક, નિશ્ચય નૈતિક, શુદ્ધ દ્રવ્યાત્મિક નૈતિક જોવામાં આવે તો એ જીવન પ્રકાર. જુદા જુદા નવ તત્વો કઈ દેખાતા નથી એમ કે આમાં ભાવાત્મા એક જીવ સામાન્ય જોતા આ જુદા જુદા નવ તત્વો કઈ દેખાતા નથી, એ જીવન પ્રકાશમાન છે. એટલે કે આત્મા એક પણ મેં જાણ્યો ને આત્માને એક પણ શુદ્ધામાં લીધો, જે અનાદિ કાળથી મેં આત્માને અનેક આવો પણ છે, આવો પણ છે, આવો પણ છે, આવો પણ છે એમ મારી શ્રદ્ધામાં હતો વિચાર. આજે મેં આત્માને એક પણ નવ તત્વ માંથી એ રીતે અંતરદ્રષ્ટિ થી જોઈએ તો બહુ સ્થૂળ દ્રષ્ટિથી વિચાર કરતા હવે અંતરદ્રષ્ટિથી એના કરતા સૂક્ષ્મ વધારે આવે. મેરીની ગાથા તો અલૌકિક છે. આમાં અન્ય વસ્તુનું ખંડન આવી ગયું, જે નવ તત્વને માનતો હતો એનું ખંડન આવી ગયું, અને એકાંતમાં મીઠા એકાંતમાં ખેંચાતો હતો જે નવ તત્વો છે એ ઉડાતો હતો એને પણ કે છે ભૂતા થઈ કે નવ તત્વને જાણે, નવ તત્વને માને લેખું નથી, નવ તત્વને જાણે ત્યારે તમે પ્રસન્ન થા. એટલે અન્ય વસ્તુ ખંડન શરીર નું આત્મા એક જ છે અને નવ તત્વ છે જ નહીં, આત્મા પરિણતો જ નથી, અપરિણામી એકાંતે છે, એકાંતે નિષ્ક્રિય છે, સક્રિય છે જ નહીં એમ અનેક પ્રકારે મત મતાંતર નું આમાં ખંડન છે. એવી રીતે અંતરપ્રતિથી જોઈએ તો નારી ભાવ જીવ છે. ઉમા શબ્દ હતો જીવ કુશલ શબ્દ હતો, કર્મના બંધની વિવક્ષાથી જીવને કયો તો દસ પ્રકારના પ્રાણ હોય છે. કર્મના બંધ થાય છે દસ પ્રકારના પ્રાણની હારી સામાન્ય જીવ તત્વને મત હતો. અહીંયા કે છે અંતરપ્રતિથી જોઈએ તો નારી ભાવ જીવ છે, એટલો સામાન્ય નારી ભાવ છે એ જીવ છે, એટલો જીવ છે. અને હવે જે જ્ઞાયક આવતી છે અને જીવના વિકારનો હેતુ એટલે વિશેષ કાર્યનો હેતુ, વિકાર એટલે એકલા રાગ કે કસાય ન લેવો, વિકાર એટલે વિશેષ જે કાર્યો થાય છે, દ્રવ્ય સામાન એકરૂપ રહે છે, અનેક અવસ્થાઓ વિવિધ પ્રકારે થાય છે, એને વિકાર એટલે વિશેષ કાર્ય. નાયક ભાવ તો નિષ્ક્રિય છે અને કાર્યો તો પર્યાયમાં થયા જ કરે છે. નાયક ભાવ જીવ છે એ સામાન્ય તત્વ લીધું. હવે એની વિશેષ અવસ્થાથી વાત કરે, જીવના વિકારનો હેતુ, હેતુ એટલે કારણ, કારણ એટલે નિમિત્ત કારણ કોણ છે કે અજીવ છે. કોઈ એકલા જીવને માને અને અજીવને માનતા નથી એનામાં ખંડન થાય છે કે જીવ સિવાય બીજું અજીવ તત્વ પણ હે. આ તો આવો બ્રહ્માંડના માં જે અગ્રખ નું, આ તો અગ્રખ ની દળી છે, એમાંથી ફળ ઉગડ્યા છે. જેમ જેમ અગ્રખ નું ફળ કાઢો ઘીણા ફળ નીકળ્યા થાકી જાય, પરનો ઝઘડો થાય તો એવું ફૂટે. એમ આ સમયસર શાસ્ત્ર ધર્મેશો એમાં ભાવો બ્રહ્માંડના ભેગા. કેમ કે આ શુદ્ધાત્મામાં ભાવો બ્રહ્માંડના ભેગા છે તો એને બતાવનારું શાસ્ત્ર એમાં પણ ભાવો બ્રહ્માંડના ભેગા, ઉપાદાનમાં પણ ભાવો બ્રહ્માંડના અને નિમિત્તમાં ભાવો બ્રહ્માંડના ભેગા છે. જેમ જેમ શ્રીમદે કહ્યું, હે સર્વગ્રંથરાજ પરમાત્મા, તારા કહેલા તત્વમાં જેમ જેમ સૂક્ષ્મ કહેલા તત્વમાં ઉડવું તત્વ જાવ, તેમ તેમ મારા સ્વરૂપનો ચમત્કાર મને પ્રાપ્ત. એક એક લીટી, એક એક શબ્દ, એક એક અક્ષર, કરોડો અબજો રૂપિયા આપતા ન મળે એ બી આ વાત છે. અત્યારે જગતને આની કિંમત કેટલા છે છે ને કેટલા છે અગાઉના કાળમાં એવો બરાબર હતો, રાજા મહારાજાઓનો જમાનો હતો, ત્યારે કોઈ કવિ એક કરી બનાવીને રાજાને આપે, એક કરી બે લીટી એક કરી બનાવીને આપે અને એક કરી વાંચે એક વખત બે વખત બુદ્ધિશાળી રાજા હતો. આમાં તો મારા જીવનનો આખો ફળ થઈ જાય એ વાત છે. દિવાળને બોલાવે, દિવાળને બોલાવો, અને એક લાખ સોના મોરા જીવનને ખબર હતી કે આ જ્ઞાન નો પીપાસું છે ને કોઈ જ્ઞાન એને આપ્યું છે, એટલે જ્ઞાન ની આગળ લાખ સોના મોર ની કઈ વેલ્યુ નથી. અગાઉના કાળમાં ક્યારે તો સમજ આવ્યો, એક લાખ સોના મોરા આપણું જીવન એનો પડતો. એમ આ સમય સા આની તો કોઈ વેલ્યુ પૈસાથી આપી શકાય નથી, પૈસાથી આ ખરીદ કરી શકાય નથી, એ તો જ્ઞાનથી પ્રાપ્ત થાય. હું શું કહ્યું, નાયક ભાવ જીવ છે, આપણે જરાય ઉતાવળ નથી, કારણ કે આપણે તો સ્વાધ્યાય કરવાનો છે, ભાવના કરવાનો, ભાવનાનો ગ્રંથ છે, શુદ્ધ આત્માનું સ્વરૂપ કેવું છે. એમ વારંવાર 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 વિચાર કરતા કરતા એ આત્મા શુદ્ધાત્મા એવો થઈ જાય, એની ભાવના કરતા એવો થઈ જાય, પાડાનું ધ્યાન કરતા ફાળો થઈ ગયો. એટલે આત્મા શુદ્ધ આત્માનું ધ્યાન કરે તો આત્મા શુદ્ધ થઈ જાય છે, શુદ્ધ આત્માનું ધ્યાન કરે તો અશુદ્ધ પ્રાપ્તિ એને. અહીંયા કે જીવ નાયક ભાવ જીવ છે અને જીવના વિકારનો એટલે વિશેષ જે કાર્યો થાય છે પર્યાયમાં, એનો હેતુ એટલે નિમિત્ત કારણ કોણ છે કે અજીવ છે. એક જીવ છે નાયક ભાવ, જીવના વિકારનો હેતુ અજીવ છે, નાયક ભાવનો હેતુ અજીવ છે એમ આમાં લેખું નથી. શું કહ્યું, એટલો ખ્યાલ ખબર છે જગદીશભાઈ, જગદીશભાઈ ખ્યાલ મારી ખ્યાલ મોટો છે. નાયક ભાવ જીવ છે અને એનો હેતુ અજીવ છે, નાયક ભાવ જીવ છે અને જીવના વિકારનો હેતુ અજીવ છે, જીવની જે પર્યાય વિશેષ સારી થાય ને એનો હેતુ અજીવ છે, જીવનો હેતુ અજીવ નથી. કહ્યું કે ભાઈ આ તો ભૂતાળમાં મંત્રો, જીવનો હેતુ અજીવ નથી, નાયક ભાવ જીવ છે એનો હેતુ બેઠા નથી, પણ જે જ્ઞાયક ભાવ જીવ છે અને જીવની વિશેષ કાર્ય રૂપે પર્યાયો થાય છે, એ પર્યાય નો હેતુ અજીવ છે. એ પર્યાય નો હેતુ જ્ઞાન ભાવ નથી, નાયક ભાવ નો હેતુ અજીવ નથી, અને વિકાર નો હેતુ જ્ઞાન ભાવ નથી, વિકાર નો હેતુ અજીવ છે. અને જીવ ના વિકાર એટલે વિશેષ કાર્ય પર્યાય માં થાય, એનો હેતુ અજીવ છે. નાયક ભાવ નો હેતુ અજીવ નથી, અને જે વિશેષ કાર્ય થાય છે એનો હેતુ નાયક ભાવ નથી, અને વિકાર નો હેતુ તો માત્ર નિમિત્તકાર નથી છે. આ હું એનું નિમિત્તકાર નથી, વિશેષ કાર્યો મારામાં થાય છે, જણાય છે, પણ એનું હું કારણ નથી. તો વિકાર થાય છે, વિશેષ કાર્ય એનું નિમિત્તકાર કોણ છે? પ્રભુ કે આત્મા સિવાય બીજું દ્રવ્ય માંથી થાય છે, એને અજીવ તત્વ કહેવામાં આવે છે. એક એક વાક્ય ની અંદર ભાવ સમાન ના રહ્યા છે. વળી આગળ વળી પુણ્ય પાપ આશ્રમ સંબંધ જેના ભગને મોક્ષ એ જેમના લક્ષણ છે, એ જેમના લક્ષણ છે, એવા તો કેવળ જીવના વિકારો છે. એ જીવ નથી, જીવના વિકારો છે, વિશેષ કાર્યો છે. જેમના લક્ષણ છે એવા તો કેવળ એકલા જીવના વિશેષ કાર્યો છે, એમાં અજીવ ના લેવું ભેગું, ભરેલું નહીં. અજીવના કાર્ય અજીવમાં અને જીવના કાર્ય જીવમાં, એ કેવળ ઓનલી માત્ર ફક્ત એ વિશેષો, એ જીવના વિશેષ કાર્યો જીવની અવસ્થામાં થાય છે, કેવળ જીવના વિકારો છે. અને હવે અજીવની વાત કરે છે, જીવના વિશેષ કાર્યની વાત કરી. હવે અજીવ સામે જીવ હેતુ કર્યું ને, અને પુણ્ય પાપ આશ્રમ સંબંધના બંધને મોક્ષ એ વિકાર હેતુઓ કેવળ અજીવ છે. વિકારના નિમિત્ત કારણો કેવળ અજીવ છે, જીવ પણ છે, અજીવ પણ છે, એમને કેવળ અજીવ છે. નિમિત્તપણે નિમિત્તપણે ભગવાન આપતો નથી, પ્રાધાન પણ તો નથી, પણ નિમિત્ત કારણ પણ હું નથી. તો નિમિત્ત કારણ કોણ છે? અજીવ તત્વ બીજું નિમિત્ત કારણ છે, વિશેષ પર્યાયો. આવા નવ તત્વો જીવની વિશેષ પર્યાય, એમાં હેતુ અજીવ, એવા નિમિત્ત નહીં નિમિત્તિક સંબંધથી આવા નવ તત્વો જોવા પાસે કોઈનો હેરો આવ્યો, કોઈનો હેરો છે. હીરા તો ભાઈ બધા હીરા છે, પણ ક્યાંક ક્યાંક કોઈનો હેરો પણ મૂકી દે. આવા નવ તત્વો જીવ દ્રવ્યના સ્વભાવને છોડીને, જીવ ત્રિકાળી સામાન્ય દ્રવ્ય સ્વભાવ છે એને છોડીને, એટલે કે એને લક્ષમાં ન લેતા એકલા પર્યાયના લક્ષી જોતો એ નવ તત્વો છે. જીવ સ્વભાવ તો એવો એવો બિરાજમાન, જીવ દ્રવ્યના સ્વભાવને છોડીને પોતે અને પરજન્યના કારણ છે, પોતે એને પર્યાય, પોતે એને જીવ સ્વભાવ દ્રવ્ય સ્વભાવ નહીં. કેટલીમાં લખ્યું જીવ દ્રવ્યના સ્વભાવને છોડી દેજો, અહીંયા જીવને તો કારણ માનીશમાં પોતે અને પર જેમના કારણ છે, પોતે એટલે પર્યાય, પોતે એટલે પર્યાય, પોતે જીવ સામાન્ય દ્રવ્ય નહીં, કેમ કે દ્રવ્ય સ્વભાવને છોડીને દૂધ હવે જીવ દ્રવ્યના સ્વભાવને છોડીને પોતે એટલે પર્યાય અને પર એટલે અજીવ જેમના કારણ છે, પણ હું તો એના કારણ નથી. પોતે પર્યાય એમાં કારણ અજીવ છે, એ પર્યાય ને હું કારણ થતો નથી, એ પર્યાય ને પોતાની ઉત્પન્ન થતી પર્યાય ને અજીવ નિમિત્ત કારણ થાય છે. એ પોતે અને પરજીવ ના કારણ છે એવા એક દ્રવ્યના પર્યાય ઉપર અનુભવ કરતા દ્રવ્યના સ્વભાવ ને અત્યારે લક્ષ્મણ નથી રહેતી. સ્વભાવ નો લક્ષ્મણ અત્યારે રહ્યો પણ એની વિકારી પર્યાય થાય છે ને કે એક દ્રવ્યના પર્યાયો પણ બહુવચન પર્યાયો પણ અનુભવ અનુભવ કરતા સ્વભાવની પર્યાયો પણ અનુભવ કરવામાં આવતા. અનુભવ એટલે જ્ઞાન કરવામાં આવતા. અનુભવ એટલે આશ્રય નહીં. અનુભવ એટલે એ જ્ઞાન કરવામાં આવતા ભૂતા છે. એક દ્રવ્યના પર્યાયો પણ જાણવામાં આવતા ભૂતા છે. છે પર્યાયો છે વિશેષતાની પર્યાયમાં થાય છે. અને એ દ્રવ્યના પર્યાયો પણ એટલે કે એ જીવ દ્રવ્યના જ પર્યાયો છે. જીવ ને અજીવ મળીને બે દ્રવ્યના પર્યાયો નથી. બે દ્રવ્યના એક પરિણામ નો અને એક દ્રવ્યના બે પરિણામ નો એક દ્રવ્યનો એક સમયે એક જ પરિણામ થાય. તો એક જીવ દ્રવ્યના જ પરિણામ છે. અજીવ દ્રવ્યના પરિણામ જુદા છે. એક જીવ દ્રવ્યના એક દ્રવ્યના પર્યાયો બે દ્રવ્ય છે એક દ્રવ્યના પરિણામ અને દ્રવ્યનું છે એ દ્રવ્યકર્મના ભાવ પરિણામ છે. બેના જુદા જુદા પરિણામ એક સાથે એક નિમિત્તમાં થાય છે અને એક જીવની નૈમિત્તિક વસ્તામાં થાય છે. એ નિમિત્ત નૈમિત્તિક સંબંધથી બે ભાવો બની જાય છે. એ એકલો એકલો જીવ પરણતો નથી. એ જીવ દ્રવ્યના પર્યાયો પણ અનુભવ કરતા એ એક દ્રવ્યના પર્યાયો છે. બે દ્રવ્યો મળીને એક પર્યાય થતી નથી. અનુભવ કરતા ભૂતા છે અને સર્વકાળ સ્થલિત માટે કોઈ નો નિર્ણય આવ્યો જ્ઞાન નજર નથી કરી. એક દાખલો એવો ગયો એક દાખલો થઈ ગયો કે એક ખેડૂત જતો હતો ખેતર. એ રસ્તામાં મોટા ત્રણ રતન સમજી ગયા અબજ અબજ રૂપિયાના ત્રણ રતન પડ્યા. ત્યાં આગળ આવ્યો કે વિચાર આવ્યો કે આગળ કેમ આવતો બરાબર કાંકરે વિચાર આવ્યો અહીં તો મીટિંગ મીટો હાલતા પાછો થઈ ગયા પાછળ રતન થઈ ગયા. એ માન્યા ત્રણ રતન પડ્યા હોય કોઈ નહીં ત્યાં બરાબર આ જીતી કાંકરો નીચે આ તો નિશ્ચયની વાત.